એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર, મતલબ લાખો રોકાણકારોની વિચારસરણી બદલી નાખી છે. બર્ટન માલકિલનું ક્લાસિક પુસ્તક વોલ સ્ટ્રીટ પર રેન્ડમ વોક, આને તો રોકાણ જગતમાં એક માઇલસ્ટોન ગણાય છે, ખરું ને?
બિલકુલ. અને આજકાલ જે રીતે બજારોમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, ત્યાં તો આ પુસ્તકના સિદ્ધાંતો મને લાગે છે કે વધુ જ પ્રસ્તુત છે.
હા, એ વાત સાચી.
શેરબજારની આ અણધારી ચાલ વચ્ચે સામાન્ય રોકાણકાર માટે એક સ્પષ્ટ અને લાંબા ગાળાની રણનીતિ હોવી કેટલી જરૂરી છે, આ પુસ્તક એ જ સમજાવે છે.
એટલે કે બજારને બીટ કરવાની કોશિશ કરતા કંઈક બીજું વિચારવું જોઈએ.
હા, એ જ, કે કદાચ એ શ્રેષ્ઠ રસ્તો નથી. અને ખરેખર સંપત્તિ કેવી રીતે બને લાંબા ગાળે એ સમજાવે છે. અને આ પુસ્તકના લેખક બર્ટન મેલકિલ એ માત્ર કોઈ લેખક નથી હો, એ તો પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના મોટા પ્રોફેસર રહી ચૂક્યા છે. લગભગ 5 દાયકા ભણાવ્યું એમણે.
ઓહો, 5 દાયકા?
હા. અને એમની એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પણ જોરદાર છે. હાવર્ડથી MBA, પ્રિન્સ્ટનથી PhD, એટલે થિયરીનું જ્ઞાન તો પાકું.
બરાબર. પણ મને જે વાત વધુ ગમી એ છે કે તેઓ ખાલી ક્લાસરૂમ જ નથી રહ્યા, પ્રેક્ટિકલ અનુભવ પણ ઘણો છે. પેલું US પ્રેસિડેન્ટની કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર્સમાં હતા.
હા, સાચી વાત.
મોટી કંપનીઓના બોર્ડ પર, અને ખાસ તો પેલું વાનગાર્ડ ગ્રુપ સાથે લગભગ 28 વર્ષ. વાનગાર્ડ એટલે ઓછી કિંમતના ઇન્ડેક્સ ફંડવાળા નહીં?
એ જ. આ જ એમની ખાસિયત છે. એક બાજુ એકેડેમિક દુનિયા, બીજી બાજુ વોલ સ્ટ્રીટની અસલિયત, બંનેને સમજે છે. એટલે જ એમનો દૃષ્ટિકોણ અલગ છે. અઘરા નાણાકીય ખ્યાલોને એકદમ સરળ બનાવી દે સામાન્ય માણસ માટે, જાણે થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેનો પુલ.
તો આ પુસ્તકનો જે મુખ્ય વિચાર છે, રેન્ડમ વોક હાઇપોથેસિસ, એ શું છે સરળ શબ્દોમાં?
જુઓ, સરળ રીતે કહીએ તો શેરબજારમાં જે ટૂંકા ગાળાના ભાવ ફેરફાર થાય છે ને, એ મોટા ભાગે રેન્ડમ હોય છે.
રેન્ડમ એટલે કે
આમ તેમ.
હા, જેમ કોઈ માણસ આમ તેમ ચાલતો હોય, કોઈ નક્કી દિશા વગર. મતલબ ગઈકાલે ભાવ વધ્યો એટલે આજે પણ વધશે જ, એવી આગાહી કરવી લગભગ અશક્ય છે. ભૂતકાળના ભાવ જોઈને ભવિષ્ય નક્કી ના કરી શકાય.
ઓકે.
અને આ જ સિદ્ધાંત પર આખા પુસ્તકનો પાયો છે. એનો હેતુ રોકાણની દુનિયાને સિમ્પલ બનાવવાનો છે. વોલ સ્ટ્રીટ જે બધી જટિલ વાતો અને ભ્રમ ફેલાવે છે ને,
એ તો હોય જ છે,
એ બધાનું ખંડન કરે છે. અને સામાન્ય માણસ કેવી રીતે પુરાવાના આધારે સંપત્તિ બનાવી શકે એનો સીધો સાદો રસ્તો બતાવે છે.
એટલે બજારને હરાવવાની કોશિશ કરવા કરતાં બજાર જેટલું જ વળતર મળે એ વધુ સારું એમ.
બરાબર. એ વધુ વાસ્તવિક અને ફાયદાકારક છે મોટાભાગના લોકો માટે.
પુસ્તકમાં બીજું શું શું છે? શરૂઆત કેવી રીતે થાય છે? શરૂઆત રોકાણના બેઝિક્સથી થાય છે, જોખમ અને વળતર. પછી શેર, બોન્ડ, એ બધી એસેટ ક્લાસની વાત આવે.
અને પેલું ઐતિહાસિક બબલ્સનું વિશ્લેષણ પણ છે ને, ટ્યુલિપ મેનિયા અને .com બબલ.
હા, એ બહુ જ રસપ્રદ છે. કેવી રીતે લોકોની લાલચ અને ડર બજારને સાવ અતાર્કિક લેવલ પર લઈ જાય છે. એક ફૂલના બલ્બની કિંમત ઘર જેટલી,
વિચાર તો કરો.
પછી પુસ્તક આગળ વધે છે, ટેકનિકલ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ, એ બધાની મર્યાદાઓ શું છે એ ચર્ચે છે.
પણ ખાલી પ્રોબ્લેમ જ બતાવે છે કે સોલ્યુશન પણ?
ના ના, સોલ્યુશન પણ છે. છેલ્લો ભાગ તો આખો પ્રેક્ટિકલ ગાઈડન્સ પર જ છે. તમારી ઉંમર પ્રમાણે એસેટ એલોકેશન કેવી રીતે કરવું,
હા,
ડાયવર્સિફિકેશનનું મહત્વ, અને સૌથી ખાસ પેલું ઓછી કિંમતનું ઇન્ડેક્સ ફંડ શા માટે મોટાભાગના લોકો માટે બેસ્ટ છે.
ચાલો તો થોડો ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે સ્ટોક્સ અને તેમનું મૂલ્ય. એમાં પેલી કાસલ ઇન ધી એર થિયોરીની વાત છે.
હા, પહેલા તો એ જોખમ અને વળતર સમજાવે છે કે ભાઈ લાંબા ગાળે સ્ટોક્સમાં રિટર્ન સારું મળ્યું છે, પણ ટૂંકા ગાળે રિસ્ક પણ છે.
બરાબર.
અને પેલી બબલવાળી ઘટનાઓ જેમ કે ટ્યુલિપ મેનિયા, એ કેસલ ઇન ધ એર થિયરીનું ઉદાહરણ છે. મતલબ કે કોઈ વસ્તુની કિંમત એના અસલી મૂલ્ય કરતાં એ વાત પર વધુ આધાર રાખે છે કે બીજો કોઈ એના માટે કેટલા પૈસા આપવા તૈયાર થશે. એક જાતનું અનુમાન લગાવવાનું કે ભીડ શું વિચારશે.
અચ્છા, તો બીજી કઈ થિયરી છે?
બીજી છે ફર્મ ફાઉન્ડેશન થિયરી. એ કહે છે કે દરેક રોકાણનું એક સાચું આંતરિક મૂલ્ય હોય છે, જે કંપનીની કમાણી, એની અસ્કયામતો, ભવિષ્યની શક્યતાઓ, એના પર આધાર રાખે છે. સ્માર્ટ રોકાણકારે આ સાચું મૂલ્ય શોધીને ખરીદી કરવી જોઈએ.
તો માલકિલ કોના પક્ષમાં છે, ફર્મ ફાઉન્ડેશન કે કાસલ ઇન ધી એર?
માલકિલ માને છે કે લાંબા ગાળે તો ફર્મ ફાઉન્ડેશન જ ચાલે, કંપનીનું અસલી મૂલ્ય જ ભાવ નક્કી કરે.
પણ
ટૂંકા ગાળામાં?
હા, ટૂંકા ગાળામાં પેલી કેસલ ઇન ધી એરવાળી માનસિકતા, એટલે કે બજારનું સેન્ટિમેન્ટ અને લોકોનું મનોવિજ્ઞાન, એ ભાવને ગમે ક્યાં લઈ જઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેજી હોય. એટલે જ ટૂંકા ગાળાની આગાહી કરવી અઘરી છે. સમજાયું? હવે પેલો બીજો ભાગ, પ્રોફેશનલ્સ કેવી રીતે રમે છે, એમાં ટેકનિકલ એનાલિસિસની વાત આવે છે ને?
હા, અને એની તો માલકિલ બહુ ટીકા કરે છે. ટેકનિકલ એનાલિસિસ એટલે શું? ભૂતકાળના ભાવના ચાર્ટ જોઈને ભવિષ્ય કહેવાની કોશિશ.
હા, પેલું લાઈનો દોરે અને પેટર્ન શોધે.
બસ એ જ. માલકિલ એને ફાઇનાન્શિયલ જ્યોતિષ કહે છે. કહે છે કે એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, કારણ કે ભાવો તો રેન્ડમ વોક કરે છે. ગઈકાલનો ચાર્ટ આજે શું થશે એ કહી જ ના શકે.
પેલી વાંદરાવાળી મજાક પણ આ જ સંદર્ભમાં છે ને?
હા હા, પેલી પ્રખ્યાત મજાક કે આંખે પાટા બાંધેલો વાંદરો ડાર્ટ્સ ફેંકીને સ્ટોક પસંદ કરે તો એનો પોર્ટફોલિયો પણ ઘણા પ્રોફેશનલ મેનેજર કરતાં સારો નીકળે. રમૂજ છે, પણ મુદ્દો એ છે કે નિષ્ણાતો પણ બજારને સતત હરાવી શકતા નથી.
આ તો વિચારવા જેવું છે. પણ ફંડામેન્ટલ એનાલિસિસ, જે કંપનીના પાયાના તત્વ તપાસે, એ તો લોજિકલ લાગે છે. એ કેમ કામ નથી કરતું એમના મતે?
જુઓ, માલકિલ એનો સિદ્ધાંત સ્વીકારે છે, પણ વ્યવહારમાં એનાથી સતત બજારને હરાવવામાં ત્રણ મોટી મુશ્કેલીઓ ગણાવે છે.
કઈ કઈ?
પહેલી, માહિતીની અચોક્કસતા. કંપની જે આંકડા આપે એ હંમેશા 100% સાચા કે નિષ્પક્ષ હોય એ જરૂરી નથી.
બીજું, ભવિષ્યની અનિશ્ચિતતા. કોઈ કંપની આવતા 5-10 વર્ષમાં કેટલું કમાશે એની પાકી આગાહી કોણ કરી શકે?
સાચી વાત.
અને ત્રીજું ને સૌથી મહત્વનું, પેલી એફિશિયન્ટ માર્કેટ હાયપોથેસિસ.
હા, એ ફરી આવ્યું. ત્રીજા ભાગમાં એની ડિટેલમાં વાત છે ને. નવી રોકાણ ટેકનોલોજી.
તો શું છે આ ઈએમએચ?
ઈએમએચ એટલે કે એફિશિયન્ટ માર્કેટ હાયપોથેસિસ. એનો સીધો મતલબ એ છે કે શેર બજાર બધી જ ઉપલબ્ધ માહિતીને બહુ જ ઝડપથી ભાવમાં સમાવી લે છે.
એટલે જેવી કોઈ ન્યૂઝ આવે ભાવ બદલાઈ જાય.
બરાબર. અને એટલે જ કોઈ સસ્તો સ્ટોક શોધીને એમાંથી નફો કમાવાની તક બહુ ઓછી અને બહુ ટૂંકા સમય માટે રહે છે, કારણ કે ભાવ પહેલેથી જ બધી માહિતી રિફ્લેક્ટ કરતો હોય છે. એટલે જ માર્કેટને ટાઈમ કરવું કે સતત વિનિંગ સ્ટોક શોધવા લગભગ અશક્ય છે.
ઓ, એટલે જ કદાચ આપણા ભારતમાં પણ મોટાભાગના એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે નિફ્ટી કે સેન્સેક્સને નથી હરાવી શકતા, ખાસ કરીને ખર્ચ બાદ કર્યા પછી.
બિલકુલ, આ એનો જ પુરાવો છે. આ જ ભાગમાં મોડર્ન પોર્ટફોલિયો થિયરી, એમપીટીની પણ વાત છે. હેરી માર્કોવિટ્સને આના માટે નોવેલ મળ્યું હતું.
એમપીટી એટલે પેલું ડાયવર્સિફિકેશન વાળું?
હા, એ જ. તમારા પૈસા જુદી જુદી એસેટ ક્લાસમાં વેચી દો, સ્ટોક્સ, બોન્ડ્સ વગેરે, જે એકબીજાથી અલગ રીતે વર્તતી હોય. આનાથી તમારું કુલ જોખમ ઘટી જાય, વળતર પર બહુ અસર થયા વગર. પેલી કહેવત છે ને, બધા ઈંડા એક ટોપલીમાં નહીં રાખવાના.
બરાબર. અને છેલ્લો ભાગ, ચોથો, રેન્ડમ વોકર્સ માટે વ્યવહારુ માર્ગદર્શિકા. આમાં શું સલાહ છે?
આમાં બધી થિયરીને પ્રેક્ટિકલ એક્શનમાં ફેરવી છે. એક છે લાઈફ સાયકલ ઇન્વેસ્ટિંગ.
એટલે ઉંમર પ્રમાણે રોકાણ બદલવાનું?
હા, જુવાન હો, સમય લાંબો છે તો સ્ટોક્સમાં વધુ રોકાણ કરો, વધુ જોખમ લો. જેમ નિવૃત્તિ નજીક આવે તેમ બોન્ડ જેવા સુરક્ષિત વિકલ્પોમાં પૈસા શિફ્ટ કરો.
સિમ્પલ લાગે છે.
અને અહીં માલકિલ એમની સૌથી ક્લિયર અને સ્ટ્રોંગ ભલામણ આપે છે,
જે છે,
મોટાભાગના રોકાણકારો માટે પોર્ટફોલિયોનો મોટો હિસ્સો ઓછી કિંમતના બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ ફંડ્સમાં હોવો જોઈએ. એમનો ખર્ચ, પેલો એક્સપેન્સ રેશિયો, એ બહુ જ ઓછો હોય છે.
અને ખર્ચ ઓછો એ બહુ મહત્વનું છે એમને.
ખૂબ જ. માલકિલ આના પર વારંવાર ભાર મૂકે છે. એને ખર્ચની નિરંકુશતા કહે છે. નાનો લાગતો 1-2% ખર્ચ પણ વર્ષો પછી તમારા રિટર્નમાંથી મોટો હિસ્સો ખાઈ જાય છે.
આ મુદ્દો સમજવા જેવો છે. પુસ્તકની નવી આવૃત્તિઓમાં પેલું બિહેવિયરલ ફાઇનાન્સ પણ ઉમેરાયું છે ને?
હા,
આપણી રોકાણની ભૂલો વિશે.
હા, બરાબર. આપણી મનોવૈજ્ઞાનિક નબળાઈઓ, જેમ કે ઓવર કોન્ફિડન્સમાં આવી જવું અથવા નુકસાનના ડરથી ખોટા સમયે વેચી દેવું,
પેલું ટોળાની જેમ વર્તવું, ભીડ જે કરે એ જ કરવું.
હા, હર્ડ મેન્ટાલિટી. બજાર પડે ને આપણે ગભરાઈને બધું વેચી મારીએ, અથવા તેજીમાં આંખો બંધ કરીને ગમે તે ભાવે ખરીદી લઈએ. માલકિલ કહે છે કે આ બધી ભૂલોથી બચવું બહુ જ જરૂરી છે.
તો એના માટે શું કરવું?
એક શિસ્તબદ્ધ લાંબા ગાળાની યોજના બનાવવી અને એને વળગી રહેવું, કદાચ એ જ સૌથી મોટી વાત છે.
સરસ. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય મુદ્દાઓ શું તારવી શકાય, ખાસ કરીને આપણા ભારતીય શ્રોતાઓ માટે?
પહેલું તો એ જ, રેન્ડમ વોક અને માર્કેટ એફિશિયન્સી. રોજ સેન્સેક્સ ક્યાં જશે એની આગાહી કરવા પાછળ ટાઈમ બગાડવો નહીં. લાંબા ગાળાનું વિચારો.
બીજું, પેલું માર્કેટ ટાઈમિંગ અને સ્ટોક પિકિંગ. ભારતમાં જે ટિપ્સ કલ્ચર છે ને, આ સ્ટોક લઈ લો, ડબલ થઈ જશે, એનાથી સાવધાન રહેવું.
બરાબર, કોઈ શોર્ટકટ નથી. ત્રીજું, પેસિવ વી એક્ટિવ રોકાણ. ઇન્ડેક્સ ફંડ કેમ સારા છે એ સમજવું, અને કોઈ પણ ફંડમાં રોકાણ કરતા પહેલા એનો ખર્ચ જરૂર જુઓ.
ચોથું, ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશન. ખાલી એક જ વસ્તુમાં બધા પૈસા નહીં નાખવાના. સ્ટોક, બોન્ડ, સોનું, થોડું થોડું બધું, તમારી જરૂરિયાત અને રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે.
પાંચમું, આપણી લાગણીઓ પર કાબૂ. બજારની ઉથલપાથલમાં ડરવું નહીં, લાલચમાં આવવું નહીં, તમારી યોજનાને વળગી રહેવું. શિસ્ત બહુ જરૂરી છે.
અને છેલ્લું, છઠ્ઠું, ફરીથી એ જ ખર્ચનું મહત્વ. મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો નાનો લાગે પણ લાંબા ગાળે મોટો ફરક પાડે છે. ઓછા ખર્ચવાળા વિકલ્પો શોધવા.
હા, આ છ મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે.
પુસ્તકમાં કેટલાક કોડ્સ જેવા વિચારો પણ છે જે મગજમાં રહી જાય. પહેલું, આંધ્રો વાંદ્રો ડાર્ટ્સ ફેંકીને એ તો ખરેખર વિચારતા કરી દે કે આપણે નિષ્ણાતો પર કેટલો ભરોસો કરવો.
હા, અને બીજું પહેલું જે બેન્જામિન ગ્રેહામે કહેલું, બજાર ટૂંકા ગાળે વોટિંગ મશીન છે, લાંબા ગાળે વજન કાંટો.
એનો મતલબ શું?
મતલબ કે ટૂંકા ગાળામાં ભાવ લોકોની પસંદ નાપસંદ વોટિંગ પર ચાલે છે, પણ લાંબા ગાળે કંપનીનું અસલી મૂલ્ય, વજન જ મહત્વનું બને છે. એટલે ધીરજ રાખો.
બરાબર. અને પેલું સૌથી મહત્વનું રોકાણ નિર્ણય એસેટ એલોકેશન છે, સ્ટોક પસંદગી નહીં. આ પણ જોરદાર છે, ફોકસ શિફ્ટ કરે છે.
અને ચોથું, એકદમ પ્રેક્ટિકલ, પોર્ટફોલિયો વધારવાનો ખાતરીપૂર્વકનો રસ્તો, તેમાંથી થતો ઘટાડો ઓછો કરવો, એટલે કે ખર્ચ ઘટાડો.
સિમ્પલ પણ પાવરફુલ. અને છેલ્લું, રેન્ડમ વોક, એટલે ભવિષ્યના પગલાં ભૂતકાળના આધારે અણધાર્યા. આ ટેકનિકલ એનાલિસિસ કરનારાઓ માટે મોટો સવાલ છે.
તો હવે આ બધું જાણીને સામાન્ય માણસ શું કરી શકે પ્રેક્ટિકલી?
હા, એ જ. શું કરવું જોઈએ?
પહેલું, પેસિવ રોકાણ અપનાવો. ભારતમાં સારા ઇન્ડેક્સ ફંડ અને ETF મળે છે. ઓછા ખર્ચે આખા બજારમાં રોકાણ. બીજું, તમારો પોતાનો એસેટ એલોકેશન પ્લાન બનાવો, તમારી ઉંમર, ગોલ, રિસ્ક પ્રોફાઇલ જોઈને.
ત્રીજું, SIP શરૂ કરો. દર મહિને થોડું થોડું રોકાણ, બજારની ચિંતા ઓછી અને એવરેજિંગનો ફાયદો. ચોથું, લાગણી પર કાબૂ. બજાર પડે તો ગભરાઈને વેચવું નહીં, તેજીમાં લલચાઈને ભૂલ કરવી નહીં. પ્લાનને વળગી રહો, સ્ટે ધ કોર્સ.
પાંચમું, સમયાંતરે રીબેલેન્સિંગ. જો તમારું સ્ટોક બોન્ડ મિક્સ બદલાઈ ગયું હોય તો એને પાછું ટાર્ગેટ પર લાવો. અને છેલ્લું, જે તમારા હાથમાં છે એના પર ફોકસ કરો.
એટલે કે?
અને તમારી પોતાની વર્તણૂક કેવી છે? બજારનું શું થશે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા, પણ આ વસ્તુઓ કરી શકીએ છીએ.
આખી ચર્ચા પછી મને તો એવું લાગે છે કે સફળ રોકાણ માટે કોઈ રોકેટ સાયન્સ નથી જોઈતું. બસ સરળતા, શિસ્ત, ઓછો ખર્ચ અને લાંબો સમય. પેલું બેસ્ટ સ્ટોક શોધવાની માથાકૂટમાંથી છુટકારો મળે એ જ મોટી વાત છે.
હા, અને મારા માટે સૌથી મોટી શીખ એ છે કે બજારની આગાહી કરવા કરતાં આપણી પોતાની વર્તણૂક સમજવી અને કંટ્રોલ કરવી વધુ જરૂરી છે. આપણે પોતે જ આપણા સૌથી મોટા દુશ્મન બની શકીએ છીએ રોકાણમાં, આપણી અધીરાઈ અને લાગણીઓને લીધે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો સવાલ મૂકી જઈએ. આ રેન્ડમ વોક અને એફિશિયન્ટ માર્કેટના વિચારો, આપણી જે પરંપરાગત રોકાણની રીતો છે, પેલી ટિપ્સ પર આધાર રાખવો, મોટાભાગના પૈસા પ્રોપર્ટી કે સોનામાં જ રોકી રાખવા, ટૂંકા ગાળામાં જ મોટા રિટર્નની આશા રાખવી, એ બધાને આ વિચારો કેવી રીતે પડકારે છે? શું આપણે આપણી રોકાણની આદતો વિશે ફરી વિચારવાની જરૂર છે? આના પર જરૂર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.